समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकारमां कलश 243 सुधी स्वाध्याय थयो छे। कलश 243 मां हवे पछी कुनकुंदाचार्य भगवान जे गाथा 414 कहेवाना छे એની સૂચના રૂપે વાત કરવામાં આવી। અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 243માં કહ્યું કે જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ થયા છે, વિવેક રહિત થયા છે, એ આત્માને દેખતા નથી, એટલે સમયસારને દેખતા નથી। કારણ કે જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે, દ્રવ્યલિંગ છે તે સ્વદ્રવ્યથી આત્મદ્રવ્યથી થતું નથી। અને જેઓ એવા દ્રવ્યલિંગમાં મોહિત થયા છે, એ વિવેક ચૂક્યા છે, સ્વ પરનું ભાન ચૂક્યા છે, એટલે એઓ સમયસારને દેખતા નથી। આ જ્ઞાન એક જ આત્મદ્રવ્યથી થાય છે, એટલે જે દ્રવ્યલિંગને જુએ છે એમાં જ મમકાર કરે છે, એ સમયસારને જ દેખતા નથી। હવે આ વાત પછી કુનકુંદાચાર્ય ભગવાનની ગાથા 414 પહેલા મથાળું। વ્યવહાર નય જ મુનિલિંગને અને શ્રાવક લિંગને, એ બંને લિંગોને મોક્ષ માર્ગ કહે છે। નિશ્ચયને કોઈ લિંગને મોક્ષ માર્ગ કહેતો નથી। વ્યવહાર નહે જ મુનિલિંગને અને શ્રાવક લિંગને, બંને લિંગોને મોક્ષ માર્ગ કહે છે। નિશ્ચયને કોઈ લિંગને મોક્ષ માર્ગ કહેતો નથી એમ હવે ગાથામાં કહે છે। ગાથા 414। વ્યવહારિક પુનર્નયો દ્વે અપી લિંગે ભણતી મોક્ષપથે, નિશ્ચયનયો નિચ્છતી મોક્ષપથે સર્વલિંગાની। ગુજરાતીમાં ગાથા છે। વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિશે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિશે। ગાથાના અર્થમાં કહે છે કે વ્યવહારિક નય પુનઃ દ્વે લિંગે અપી મોક્ષ પથે ભણતી, વ્યવહાર નય બંને લિંગોને મોક્ષ માર્ગમાં કહે છે। અર્થાંત વ્યવહાર નય મુનિલિંગ તેમજ ગૃહસ્થનું લિંગ એટલે દુહી લિંગને મોક્ષ માર્ગ કહે છે। નિશ્ચય નય સર્વલિંગાની મોક્ષ પથે ન ઇચ્છતી, નિશ્ચયને સર્વલિંગોને અર્થાંત કોઈ પણ લિંગને મોક્ષ માર્ગમાં ગણતો નથી। વ્યવહારનય બંને લિંગોને મોક્ષ માર્ગ કહે છે, એટલે કે વ્યવહારનય મુનિલિંગ તેમજ ગૃહસ્થના લિંગને મોક્ષ માર્ગ કહે છે, પણ નિશ્ચયને કોઈ પણ લિંગને મોક્ષ માર્ગમાં ગણતો નથી, લિંગને મોક્ષ માર્ગમાં ગણતો નથી। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે, વિસ્તાર કરી અને વાત કરી છે કે શ્રમણ અને શ્રમણ ઉપાસકના ભેદે બે પ્રકારના દ્રવ્ય લિંગો મોક્ષ માર્ગ છે, એવો જે પ્રરૂપણ પ્રકાર અર્થાત એવા પ્રકારની જે પ્રરૂપણા તે કેવળ વ્યવહાર જ છે. શ્રમણ એટલે મુનિ અને શ્રમણોપાસક એટલે શ્રાવક એવા બે ભેદ દ્રવ્યલિંગના એને મોક્ષ માર્ગ કહેવો એવી પ્રરૂપણા કરવી એ કેવળ વ્યવહાર જ છે, પરમાર્થથી એમ નથી. કારણ કે તે પ્રરૂપણા પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે. આ પ્રરૂપણા જે શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે જે દ્રવ્યલિંગો છે એને મોક્ષ માર્ગ કહેવાવાળી પ્રરૂપણા એ પોતે અશુદ્ધ છે, એટલે કે એમાં અશુદ્ધ દ્રવ્યનો અનુભવ થાય છે. હવે અશુદ્ધ દ્રવ્યનો અનુભવ થાય છે એટલે એ પર્યાય છે ને, એ અપેક્ષાથી વાત કરી છે. મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ એવા પ્રકારની પ્રરૂપણા જેમાં લિંગને મોક્ષ માર્ગ કહેવો, તો એ લિંગ છે તે આત્મા દ્રવ્યના આશ્રયે નથી, પરંતુ એ પુદ્ગલ આશ્રિત છે. અને પુદ્ગલ આશ્રિત ભાવ રૂપે જ્યારે જીવ પરિણમે તો એમાં અનુભવ જે થાય છે એ અનુભવ શુદ્ધ દ્રવ્યનો અનુભવ થતો નથી. એટલે અહીંયા એમ કહ્યું કે તે પ્રરૂપણા પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપમાં મૂળ દ્રવ્ય ત્રિકાળે શુદ્ધ છે, પણ એનું જે પરિણમન કે જેની અંદર એને પરનું લક્ષ છે, એટલે પુદ્ગળ એવા શરીરનું લક્ષ છે, અને એમ કરીને એ દ્રવ્યલિંગ છે. દ્રવ્યલિંગ શરીર આશ્રિત છે, એટલે એવી પ્રરૂપણા કે પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે, એમાં પરમાર્થપણું નથી. શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત દર્શન જ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિ માત્ર શુદ્ધ જ્ઞાન જ એક છે એવું જે નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. હવે પરમાર્થ શું છે એ સમજાયું કે શ્રમણ અને શ્રમણ ઉપાસકના ભેદોથી અતિક્રાંત એને અતિક્રમી જઈને આગળ વધીને જેમાં એ ભેદ નથી એવું દર્શન જ્ઞાન રૂપ પરિણતિ, દર્શન જ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિ માત્ર એટલે દર્શન જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિ રૂપ શુદ્ધ જ્ઞાન જ એક છે એવું જે નિર્મળ અનુભવન એવો નિર્મળ અનુભવ કરવો તે પરમાર્થ છે. કારણ કે તે અનુભવન પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. શુદ્ધ જ્ઞાનનો અનુભવ એટલે નિર્મળ અનુભવ એ પરમાર્થ છે, કારણ કે એ અનુભવમાં શુદ્ધ દ્રવ્યનો અનુભવ થાય છે, એટલે તે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણું છે. જ્યારે જે દ્રવ્યલિંગ છે એ મોક્ષ માર્ગ છે એવી પ્રરૂપણા જે કેવળ વ્યવહાર છે એ ખરેખર અશુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ છે. એ વખતે જે શુભ ભાવ છે એ અશુદ્ધ ભાવ છે. જ્યારે અહીંયા સ્વરૂપ લક્ષે થયેલો જે ભાવ છે કે જે જ્ઞાન છે એનો જ અનુભવ છે, એ અનુભવ શુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ હોવાથી એ પરમાર્થ છે. પેલું પરમાર્થ નથી અને આ પરમાર્થ છે. માટે જેવો વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી એટલે પરમાર્થ માનીને અનુભવે છે, તેઓ સમયસારને જ એટલે આત્માને જ નથી અનુભવતા. અને તેનાથી વિપરીત જેઓ પરમાર્થને પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે એટલે જ્ઞાનને અનુભવે છે, તેઓ જે સમયસારને અનુભવે છે. આ રીતે દ્રવ્યલિંગ પ્રમણનું કે પછી પ્રમણ ઉપાસકનું બેમાંથી કોઈ પણ લિંગ એને મોક્ષ માર્ગ કહેવો એ માત્ર વ્યવહાર છે, અને એ વ્યવહારમાં અશુદ્ધ દ્રવ્યનો અનુભવ છે. જ્યારે પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે તે નિર્મળ છે, અને એવા અનુભવને પરમાર્થ કહ્યો છે, એ અનુભવ પોતાના સ્વસ્વરૂપ રૂપ અનુભવ છે અને એ જ ધર્મ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે વ્યવહાર નયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. વ્યવહાર નયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી. નિશ્ચય નયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે. વ્યવહાર નયનો વિષય ભેદરૂપ છે અને નિશ્ચય નયનો વિષય અભેદરૂપ છે, અભેદ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ મોક્ષ માર્ગ છે, તે જ પરમાર્થ છે. જે નિશ્ચય નયનો વિષય છે તે જ સમ્યક દર્શનનો વિષય છે, અને એવો અનુભવ કરવો તે મોક્ષ માર્ગ છે. જે નિશ્ચય નયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે તેથી તે જ પરમાર્થ છે. માટે જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને જ અનુભવતા નથી. જેઓ પરમાર્થને પરમાર્થ માની પ્રવર્તે છે તેઓ જ આત્માને એટલે સમયસારને અનુભવે છે, તેથી તેઓ જ મોક્ષને પામે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાન નંબર 286, ગાથા 414, ટીકા ઉપરનું પ્રવચન. જો શું કહે છે કે શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારના દ્રવ્યો લિંગો મોક્ષ માર્ગ છે એવી જે પ્રરૂપણા તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી. આવી માન્યતા ઘણા એને મોક્ષ માર્ગ માને છે. શ્રમણ અને શ્રમણોપાસક એવું લિંગ એટલે મુનિલિંગને અને શ્રાવકના લિંગને એ મોક્ષ માર્ગ માને છે. એવા દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ માને છે એવી માન્યતા, એવી પ્રરૂપણા એ વાસ્તવમાં મોક્ષ માર્ગ નથી, એ કેવળ વ્યવહાર જ છે, એ પરમાર્થ નથી. મુનિ દશામાં જે વ્રત તપ આદિ વિકલ્પ અને નગ્ન દશા છે તે સહચારીપણે કારણ છે કે એવું હોય છે, એમ નથી કે એવું નથી હોતું, એમ નથી કે એવો વ્યવહાર હોતો નથી, એમ નથી કે એવું દ્રવ્યલિંગ હોતું જ નથી. આવું દ્રવ્યલિંગ હોય છે, વ્રત તપ આદિ હોય છે, નગ્ન દશા છે, આ બધું સાથે રહેલું છે, પણ તેને વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે નિશ્ચય છે ત્યારે વ્યવહાર હોય છે એટલે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ભાવલિંગી મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં છે, એ સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં છે, અને બારમા આવે છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને એમને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, તે તરફ તેમનું લક્ષ પણ જાય છે, અને એમને એવા ચોખ્ખા વ્રત તપ આદિ બધું હોય છે, નથી હોતું એમ નહીં, પણ એમને નિશ્ચયથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે અને પોતે જ્ઞાન દર્શન સ્વભાવે ચિંતા કરે છે એવું ચારિત્ર છે, એટલે એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે, તો સાથે આવો વ્યવહાર હોય છે એટલે આવો વ્રત તપ આદિનો વિકલ્પ અને નગ્ન દશા આ બધું હોય છે, એટલે એને સહચારીપણે કારણ કહેવામાં આવ્યું છે, પણ એને વ્યવહાર કહેવામાં આવે છે. એટલે વ્યવહારપણે તે વ્યવહાર છે, એ વાત તો બરાબર છે, પણ નિશ્ચયે તે આશ્રય કરવા લાયક નથી એવો વ્યવહાર હોય છે. એ આશ્રય કરવા લાયક નથી એટલે કે એવા વ્યવહારના આશ્રયે નિશ્ચય થતો નથી, કે એવા વ્યવહારના આશ્રયે ધર્મ થતો નથી, એવા વ્યવહારના આશ્રયે મુક્ત દશા પ્રાપ્ત થતી નથી. સમ્યક દર્શન વિના જો દીક્ષા લીધી છે અને આવો ચોખ્ખો વ્યવહાર છે તો એવા વ્યવહારના આશ્રયે સમ્યક દર્શન પણ પ્રગટ થતું નથી. કોઈ એમ કે અમે દીક્ષા લઈ લઈએ પહેલા અને પછી સમ્યક દર્શન પ્રગટ કરીશું, કેમ કે એવી દીક્ષા લેવાથી સમ્યક દર્શન જલ્દી પ્રગટ થશે, અથવા તો એવી દીક્ષા લેવાથી જે સમ્યક દર્શન પ્રગટ થાય છે, તો એ માન્યતા મિથ્યા છે. કેમ કે સમ્યક દર્શન એવા શુભભાવના આશ્રયે પ્રગટ થતું નથી. જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એને એવો વ્યવહાર હોય છે, એને એવા શુભભાવ હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી શુભભાવને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. એટલે સમ્યક દર્શન થયા પછીથી મુનિ દીક્ષા લે છે એને એવો વ્યવહાર સાથે હોય છે, અને જો સાતમા ગુણસ્થાનની દશા છે તો છઠ્ઠા ગુણસ્થાને આ બધું બરાબર એમ જ હોય છે, એવા શુભભાવ હોય છે અને નિશ્ચય છે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય મોક્ષ માર્ગ છે તો એને આ સાથે રહેલ સહચારીપણે રહેલ ને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પણ એવો વ્યવહાર મોક્ષ માર્ગ છે એના આશ્રયે સ્વરૂપમાં સ્થિરતા થતી નથી એટલે મુનિ એને હે બુદ્ધિએ જુએ છે. એટલે સત્વરે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે એ આશ્રય કરવા લાયક નથી. એના દ્વારા એટલે એનો આશ્રય કરતા ત્યાં રોકાઈ રહેતા મુનિરાજનો પુરુષાર્થ આગળ વધતો નથી. અથવા તો શ્રાવક છે અને શ્રાવક પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો પાંચમા ગુણસ્થાનની દશામાં એને દેશ વ્રત આદિ છે, તો એવા દેશ વ્રત આદિના આશ્રય વિશેષ પુરુષાર્થ થતો નથી. પુરુષાર્થ તો સ્વરૂપના આશ્રયે જ થાય છે. સ્વરૂપના આશ્રયે પાંચમા ગુણસ્થાનની દશામાં પુરુષાર્થ વર્તે છે, વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, એનો અનુભવ કરે છે, એની લીનતાનો પુરુષાર્થ કરે છે, તો એમાં જે બાહ્યમાં વ્રત આદિ છે, દેશ વ્રત છે, તો એ વાસ્તવમાં કાંઈ કાર્યકારી નથી. છતાંય એવો જ વ્યવહાર હોય છે. પાંચમા ગુણસ્થાને એવા જ વ્રત દેશ વ્રત આદિ હોય છે. એટલે એના આશ્રય કંઈ આગળ પુરુષાર્થ થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી. એ બધો શુભભાવ છે એ તો બંધનું જ કારણ છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલું મોક્ષનું કારણ છે, જેટલો વ્યવહાર છે એ સંસારનું કારણ છે. આ વાત પહેલા પણ આપણે કરી છે, ગુરુદેવે વારંવાર સમજાવી છે, અને પછી તો આપણે કૃપાળુદેવમાંથી પણ એ વાતને સમજ્યા છીએ. વ્યાખ્યાન સાર એકમાં દસમા બોલમાં આ વાત આવી એને આપણે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. અહીંયા આગળ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત શ્રી ચોડરમલજીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો છે કે હવે મોક્ષ માર્ગ તો બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. નિરૂપણ બે પ્રકારથી છે, મોક્ષ માર્ગ બે નથી. ત્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જ્યાં મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. જો જે સહકારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. સાથે રહેલો એટલે તેની સાથે રહેલો, નિશ્ચયની સાથે રહેલો છે તો એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય. નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો પછી એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય નહીં, એટલે એ વ્યવહાર મોક્ષ માર્ગ હોય નહીં. મુખ્યતા શેની છે અહીંયા? એ સહકારી છે, સહકારી સાથે રહેલો અથવા સહચારી છે, પણ સહચારી નથી એટલે નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો એને ઉપચારથી પણ મોક્ષ માર્ગ કહેતા નથી. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. નિશ્ચય સાથે જે સહકારી રહ્યો છે એને વ્યવહાર કહેવામાં આવે છે. અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા જેની ઉપર ઉપચાર કરીને કહેવામાં આવ્યું હોય એવું ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, એમ બે મોક્ષ માર્ગ જાણવા તે મિથ્યા છે એવા બે મોક્ષ માર્ગ નથી. એક નિશ્ચય મોક્ષ માર્ગ અને એક વ્યવહાર મોક્ષ માર્ગ એમ બે મોક્ષ માર્ગ નથી એવું નિરૂપણ કરવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકની આ વાતને લઈને ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ દ્રવ્યલિંગને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય, દ્રવ્યલિંગને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય, પણ તેને મોક્ષ માર્ગ જાણવો, માનવો, શ્રદ્ધવો એ મિથ્યા છે. ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય પણ એને મોક્ષ માર્ગ માનવો અને એવી જ શ્રદ્ધા કરવી તો એ શ્રદ્ધા ખોટી છે, એ મિથ્યા છે. દ્રવ્યલિંગને મોક્ષ માર્ગ કહીએ એ તો આરોપિત કથન છે. ભાવલિંગી સંત મુનિવરને પાંચ મહાવ્રત આદિ પરિણામ હોય છે, નિયમથી હોય છે, તે ભાવો સહચારીપણે છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષ માર્ગ નથી. તેને મોક્ષ માર્ગ કહીએ તે આરોપિત કથન છે, યથાર્થ નથી. તું વ્યવહારને વ્યવહારપણે જાણે તે બરાબર છે, પરંતુ તે ધર્મ અથવા ધર્મનું કારણ છે એમ નથી. બે નય છે એમ જાણવું તે બરાબર છે, પણ બંને નય આશ્રય કરવા લાયક છે એમ નથી. વ્યવહાર નય અને નિશ્ચય નય બંને નયથી જે કથન કરવામાં આવ્યું હોય એને જાણતા પ્રમાણ જ્ઞાન થાય છે, પણ પ્રમાણ જ્ઞાન આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય નય છે તે આશ્રય કરવા લાયક છે અને વ્યવહાર નય છે તે જાણવા લાયક છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે બંને નય આશ્રય કરવા લાયક છે એમ નથી. આશ્રય યોગ્ય તો એક શુદ્ધ નિશ્ચય નય જ છે. આગળ 287 માં પાના ઉપર કહે છે કે અંદર પૂર્ણ આનંદનો નાથ સચિદાનંદ પ્રભુ એકાળ બિરાજે છે, તેના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા કરતા જે નિરાકુળ નિર્વિકલ્પ આનંદની ધારા અંતરમાં ઉમટે તે એક જ મોક્ષ માર્ગ છે અને તે જ ધર્મ છે. સહચરપણે રહેલા, સાથે રહેલા, વ્રત આદિના શુભભાવને, રાગને ધર્મ કહીએ તે કેવળ વ્યવહારથી જ છે, આરોપિત છે, યથાર્થ નથી કે પરમાર્થ નથી. કારણ કે તે વ્યવહાર પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે. એટલે શું કે આ વ્રત, તપ, ભક્તિના ભાવ અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. આ વ્રત, તપ, ભક્તિના ભાવ, એ ભાવમાં શું અનુભવ થાય છે તો કહે છે કે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. હવે દ્રવ્ય તો કાંઈ અશુદ્ધ નથી, પણ એ પર્યાય એવી છે, એ પર્યાય અશુદ્ધ છે. શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ નથી, એ પરલક્ષે થતો ભાવ છે કે વિભાવ છે. એટલે એ શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ નથી. શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ શું છે? શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ તો સમ્યક દર્શન, જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. અશુદ્ધ દ્રવ્યનો અનુભવ અહીંયા કયો ને, એટલે ગુરુદેવ સમજાવે છે કે અશુદ્ધ દ્રવ્યનો અનુભવ કહો કે દુઃખનો અનુભવ કહો, બંને એક જ વાત છે. કેમ કે એમાં નિરાકુળ આનંદનો અનુભવ નથી. શુભ ભાવનો અનુભવ છે, વ્રત, તપ, ભક્તિનો ભાવ છે, એ જ્યારે અનુભવાય છે ત્યારે નિરાકુળ આનંદનો અનુભવ નથી. ત્યારે આત્મા તો અતિન્દ્રિય આનંદનો મહાન ડુંગર છે. ક્ષેત્ર ભલે નાનું હોય, તેનો ભાવ બેહદ અપરિમિત છે, અનંત અમાપ છે. તેના આશરે જેટલી શુદ્ધ પરિણતિ, નિર્મળ રત્નત્રય પરિણતિ પ્રગટ થાય, તે પરમાર્થ મોક્ષનો માર્ગ છે. અને તેની સાથે જે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો સ્વભાવ હોય છે, તિરાગ છે, તો તેને અહીંયા કહે છે કે અશુદ્ધ દ્રવ્યનું એટલે દુઃખનું વેદન છે, જે સાથે રહેલો શુભભાવ, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો શુભભાવ, એ ભાવ એ દુઃખનું વેદન છે, અશુદ્ધ દ્રવ્યનું વેદન છે. તો હવે એ દુઃખનું વેદન મોક્ષ માર્ગ ક્યાંથી થાય, એટલે કે પરમ સુખનું કારણ કેવી રીતે થાય? જે પોતે દુઃખનું વેદન છે, એ દુઃખનું વેદન મોક્ષ અર્થાંત પરમ સુખની દશાનું કારણ કેવી રીતે થાય? ન જ થાય. જે આકુળતારૂપ છે, એ નિરાકુળ આનંદનું કારણ કેવી રીતે થાય? સુખભાવ છે તે આકુળતામય છે, અનાકુળ નથી. સુખભાવ થાય છે ત્યારે આત્મપ્રદેશોનું કંપન થાય છે, એ શાંત દશા નથી. સુખભાવ છે તે આત્માના પરિણામ નથી. સુખભાવ છે તે અનંત ગુણનો સમૂહ એવો ભગવાન આત્મા, એના કોઈ ગુણનું એ પરિણામ નથી. અનંત ગુણો છે અને અનંત ગુણોનું એકરૂપ પરિણમન છે, એમાં કોઈ પણ ગુણનું પરિણામ શુભભાવ છે નહીં. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે એવો શુભભાવ થાય છે, તે પરલક્ષે થાય છે અને એ પર્યાયમાં થયો છે, એટલે એ આકુળતારૂપ છે, અને આકુળતારૂપ છે એટલે એમાં દુઃખનું વેદન છે. અને જે પોતે દુઃખનું વેદન હોય, એ પરમ સુખની દશાનું કારણ કેવી રીતે થાય? એટલે કે ન જ થાય. એટલે એ મોક્ષનું કારણ નથી, મોક્ષ નથી. આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ મોક્ષ છે, તો તેનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ ને. વ્રત આદિ રાગના પરિણામ છે, તે આત્માના પરિણામ નથી. તે વિભાવ છે, તે ઔપાધિક ભાવ છે, એ ઉપાધિ છે. આત્માની સહજ દશામાં એવા શુભભાવ એ ઉપાધિ રૂપ છે, આત્માની શાંતિને હણી લેવાવાળા ભાવ છે. પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપનું લક્ષ કરીને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપમાં ઢાળીને આનંદ અને શાંતિનો અનુભવ કરતો હોય, એમાં જો આવો શુભભાવ આવી જાય, તો એ આવી પડેલી ઉપાધિને કારણે એને પેલો સુખ અને શાંતિ છે એ ચાલ્યા જાય છે, એટલે એ ઉપાધિ છે. અને એ ભાવને પહેલા અધિકારમાં અજીવ એટલે અનાત્મા કહ્યા છે, એને અજીવ કહ્યા છે એ ભાવ, શુભભાવને. તો હવે એવા શુભભાવ મોક્ષનું કારણ કેમ બને? એટલે કે ન જ બને. તેથી તેમાં દ્રવ્યલિંગમાં એટલે એવા શુભભાવમાં પરમાર્થપણાનો અભાવ છે એમ કહે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે, આ શ્રમણ અને શ્રમણ ઉપાસકના ભેદોથી અતિક્રાંત દર્શન જ્ઞાનમાં પ્રવૃત્ત પરિણીતિ માત્ર શુદ્ધ જ્ઞાન જ એક છે, એ નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. આ વાત કરી એને ગુરુદેવ સમજાવે છે કે આત્મા અનંત ગુણ રત્નોથી ભરેલો ચૈતન્ય રત્નાકર છે. તેનું એક એક ગુણ રત્ન અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષ માર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તુષ અનુભવન રૂપ છે. નિસ્તુષ એટલે નિહ તુષ, આપણે તુષ શબ્દ જાણીએ છીએ, તુષ એટલે ફોતરા, નિસ્તુષ એટલે ફોતરા નહીં. ફોતરા નહીં એટલે જે શુભભાવ છે એ શુભભાવને ફોતરા કયા છે, એટલે અહીંયા શુભભાવ રહિત એટલે રાગ રહિત જે છે એને નિસ્તુષ કહ્યું, અને એટલે અહીંયા કહે છે કે નિસ્તુષ એટલે રાગ રહિત શુદ્ધ વિતરાગી અનુભવન, તે પરમાર્થ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તુષ અનુભવન રૂપ છે, તેથી તેને જ પરમાર્થપણું છે. નિસ્તુષ એટલે રાગ રહિત શુદ્ધ વિતરાગી અનુભવન, તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વેદન છે, તેને જ પરમાર્થપણું છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતા જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવન રૂપ હોવાથી પરમાર્થ છે. શુદ્ધ દ્રવ્યના અનુભવન રૂપ જે છે તે પરમાર્થ છે. શુદ્ધ દ્રવ્યના અનુભવન રૂપ પોતાના જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ છે. જે શુભભાવ રહિત છે એ પરિણામ નિર્મળ પરિણામ છે, એ જ પરમાર્થ છે, એ જ મોક્ષનો માર્ગ છે. 288માં આપાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અનુભવન રૂપ જે નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણતિ છે તે એક જ કહે છે પરમાર્થ મોક્ષ માર્ગ છે. કહ્યું ને કે દ્રવ્યલિંગથી અતિક્રમ એમ કહ્યું ને, એટલે અહીંયા એ વાત લીધી છે કે મુનિ અને શ્રાવક એ બંને લિંગ એ દ્રવ્યલિંગ, એટલે એનાથી પાર, એનાથી પેલે પાર આપણે કહીએ છીએ ને એવી રીતે એને અતિક્રમવું, એટલે મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અનુભવન રૂપ જે નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણતિ છે તે એક જ કહે છે તે પરમાર્થ મોક્ષ માર્ગ છે. અહીંયા એકાંત કર્યો, તે એક જ પરમાર્થ મોક્ષ માર્ગ છે. પણ આ એકાંત સમ્યક એકાંત છે. એકાંત કર્યું કે નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણતિ છે તે એક જ મોક્ષ માર્ગ છે, પરમાર્થ છે. તો આ એકાંત કર્યું, પણ એ એકાંત સમ્યક એકાંત છે. અંતઃતત્વ ચૈતન્ય તત્વના અનુભવન વિના બીજું બધું થોથા છે, એટલે કે કાંઈ જ નથી. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી પરમાર્થ માનીને અનુભવે છે તેઓ સમયસારને જ નથી અનુભવતા. વ્યવહારના રશિયા વ્યવહારને પરમાર્થ જાણવાવાળા એને જે અનુભવે છે એ પોતાના આત્માને જ નથી અનુભવતા. એ બહારમાં ને બહારમાં બધું બહારને જ અનુભવે છે. જેઓ પરમાર્થને પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે પરમાર્થને પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે તેઓ જ સમયસારને અનુભવે છે. અને આ વાતને વિસ્તારથી સમજાવતા ગુરુદેવ કહે છે કે વિતરાગ પરમેશ્વરનો કહેલો સત્યાર્થ માર્ગ પ્રભુ તે સાંભળ્યો નથી. અંદર રાગ રહિત પોતાનું સ્વદ્રવ્ય છે. શુભભાવ અશુભભાવ કાંઈ જેની અંદર નથી એવું શુદ્ધ નિર્મળ દ્રવ્ય છે. ત્રિકાળ નિર્મળ છે, માત્ર જ્ઞાન કરે બીજું કાંઈ કરતું નથી. પોતે પોતાને જ્ઞાનમાં અનુભવે છે અને અનંત ગુણનો સમૂહ એકરૂપે અનુભવાય છે. તો જેવા ગુણ છે એવો અનુભવ આવે છે, એવું અનુભવમાં એને વેદાય છે. આનંદ શાંતિ સુખ નિર્મળતા સ્વચ્છતા એને અનુભવાય છે, એવો પોતે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ છે. એ પરમેશ્વર સ્વરૂપ છે, એ સર્વજ્ઞ સ્વરૂપ છે, એ જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. એ બીજું કાંઈ કરતોય નથી, એ બીજું કાંઈ કરતો પણ નથી, એવો પોતે ભગવાન આત્મા એ રાગ રહિત છે. એમાં ક્યાંય રાગની ગંધ પણ નથી, એવો ભગવાન આત્મા છે, એ સ્વદ્રવ્ય છે. એવા સ્વદ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા લીનતા થાય તે પરમાર્થ મોક્ષ માર્ગ છે. હવે તેને તો જાણે નહીં અને વ્યવહારને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો કહે છે કે તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ એમ વ્રતના વિકલ્પ શાસ્ત્ર ભણતરનો ભાવ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તો એ શુભ ભાવને અનુભવે છે પણ પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપને અનુભવતો નથી. એ શુદ્ધ દ્રવ્યને નિજ સમયસારને અનુભવતા નથી. બીજા બધાને અનુભવે છે પણ શુદ્ધ દ્રવ્યને નિજ સમયસારને જ અનુભવતા નથી. આજે વ્રતમાં રહ્યા છે, તપમાં રહ્યા છે, જેમને દેવ ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા છે, એવો શુભ ભાવ છે, ભક્તિનો ભાવ છે, સ્તુતિનો ભાવ છે, આ બધું બરાબર છે. એ બધું હોય છે, નથી હોતું એમ નહીં, હોય છે, હોય છે, હોય છે. પણ એ વખતે જે અનુભવાય છે તે અનુભવ એ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો અનુભવ નથી. ભક્તિનો ગમે તેવો ઉત્કૃષ્ટ ભાવ હોય, પ્રભુ પ્રત્યેનો ગમે તેટલી ભક્તિનો સ્તવનનો ઉત્કૃષ્ટ ભાવ હોય પણ એ ભાવમાં પોતાનું સ્વરૂપ અનુભવાતું નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિના ભાવની અંદર પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. કેમ કે પરલક્ષે થયેલો ભાવ છે તે શુભ ભાવ છે અને એ શુભ ભાવ છે તે આત્માના કોઈ ગુણને કારણે નથી. જે પોતાના ગુણને કારણે નથી તે ક્ષણિક એ સમયની તત્કાલીન યોગ્યતારૂપ છે, એ વખતે અશુદ્ધ ઉપાદાન છે માટે એવી પર્યાય થઈ છે. એટલે એમાં આકુળતા જ છે, અનાકુળતા નથી. ગમે તેટલો શુભ ભાવ છે, પ્રભુ પ્રત્યેનો એવો ભાવ આવ્યો છે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે, તે છતાંય તેમાં અનુભવ થાય છે તે આત્માના આનંદનો અનુભવ થતો નથી. આત્માના આનંદનો અનુભવ અતિન્દ્રિયપણે થાય છે અને એ અનુભવ પોતાના અનંત ગુણોના પરિણમનને અનુભવવા રૂપ અનુભવ છે. અનંત ગુણો છે, એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે. એક સમયમાં દરેક ગુણની એક એક પર્યાય એવી અનંત પર્યાય એ એક રૂપે એને અનુભવાય છે જેનું વર્ણન ન કરી શકાય. એનું વર્ણન ન થઈ શકે તેવો એ અપૂર્વ અનુભવ હોય છે. શરબતમાં ઇન્ગ્રેડિયન્ટ જેટલા નાખ્યા હોય એ બધા એક સાથે આપણે અનુભવીએ છીએ એ કાંઈ જુદું જુદું અનુભવાતું નથી. પહેલા ખાંડનો અનુભવ થાય ને પછી લીંબુનો ખટાશનો અનુભવ થાય ને પછી કેસરનો અનુભવ થાય ને પછી ઇલાયચીનો થાય ને એમ આપણે કાંઈ જુદું જુદું એને અનુભવતા નથી. સ્વાદમાં શું આવે છે? શરબતનો સ્વાદ આવે છે. એ એક રૂપ શરબતનો સ્વાદ આવે છે. છતાંય કહીએ છીએ કે આ બધું અંદર છે. એવી રીતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે. એ અપૂર્વ અનુભવ છે. એ ઇન્દ્રિયો વિના અનુભવાય છે. એમાં જે સુખ, શાંતિ, આનંદ, નિર્મળતા, સ્વચ્છતાનો અનુભવ થાય છે એવો અનુભવ પરના લક્ષે થઈ શકે નહીં. કેમ કે જ્યાં પરનું લક્ષ કરવા જાય છે ત્યાં તો એ ઉપાધિ આવી પડે છે. સ્વનું લક્ષ છૂટી જાય છે અને પરનું લક્ષ થતાં ઉપાધિ આવી પડે છે. ઉપાધિ આવી પડતા આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે શાંતિ અણાઈ જાય છે. એટલે ગમે તેવો શુભ ભાવ હોય, પ્રભુ પ્રત્યે, પ્રભુ સામે બિરાજતા હોય, તીર્થંકર પરમેશ્વર ભગવાન સામે બિરાજતા હોય ને એમના પ્રત્યેનો એવો ખૂબ શુભ ભાવ એવો આવી ગયો હોય, એવો ભાવ આવ્યો હોય અને એ વખતે અતિ અતિથી મંદ કસાય હોય તો સાતાનો અનુભવ જરૂરથી થાય, નથી થતો એમ નથી. પણ એ સાતાનો અનુભવ છે એ આત્માના અનુભવથી જુદા પ્રકારનો અનુભવ છે. આ વાત અહીંયા તો કહેવી છે. એટલે એ અનુભવ અને આ અનુભવમાં ફેર છે. આત્માનો અનુભવ છે તે જ પરમાર્થ મોક્ષ માર્ગ છે એમ અહીંયા તો કહેવું છે. અને પેલા દ્રવ્યલિંગને કારણે જે અનુભવ છે, વ્રત તપ ભક્તિને કારણે જે અનુભવ છે એ શુભ ભાવનો અનુભવ છે, તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. પણ એ આત્માનો અનુભવ નથી, એ પરમાર્થ નથી. એ આકુળતા રૂપ છે. જ્યારે આત્માનો અનુભવ છે તે અનુભવ અનાકુળ છે, એમાં આકુળતા નથી. બંને અનુભવમાં ઘણો ફેર છે, ઘણો ઘણો ફેર છે. આસમાન જમીનનો ફેર છે. પ્રભુ આ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ તને એવો અનુભવ થાય. અહીંયા વિરોધ નથી કર્યો કોઈ રીતે. આ સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ બધાનો વિરોધ નથી કર્યો. પણ એમ સમજાવવું છે કે એ વ્રતના વિકલ્પ વગેરે, અરે શાસ્ત્રનું ભણતર આ દિવ્ય ધ્વનિમાંથી ગણતર ભગવાને જે રચના કરી એવા 12 અંગ અને 14 પૂર્વ અનુ જ્ઞાન અને એમાંથી જે આ શાસ્ત્રો રચાયા એને વાંચતા અને એને સમજતા જે આનંદ આવે છે, તો એવા શાસ્ત્ર ભણતરનો ભાવ, એ વખતે જે વાત બેસી જાય છે, જે વાત સમજાઈ જાય છે, ત્યારે જે એક પ્રકારનો આનંદ આવે છે એ વાત, અથવા તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એમના પ્રત્યેની સાચી શ્રદ્ધા, એમના પ્રત્યેની સાચી શ્રદ્ધા જેવા છે તેવા જ દેવને જાણવા, એમ જ એવી શ્રદ્ધા થવી, ગુરુની પણ એવી જ શ્રદ્ધા, શાસ્ત્રની પણ એવી જ શ્રદ્ધા થાય, અને એમ જ અહોભાવ આવી જાય, પોતાની ભૂલ સમજાઈ જાય અને એવો અહોભાવ આવી જાય, તો એ વખતે પણ જે એક પ્રકારે આનંદનો અનુભવ છે એ બધો મંદ કસાય છે, અતિ મંદ કસાય છે, પણ એ આત્માનો અનુભવ નથી, એટલે એ પરમાર્થ નથી. તો જેઓ આવો અનુભવ કરે છે, આવા મંદ કસાયરૂપ શુભ ભાવનો અનુભવ કરે છે, એને વેદે છે, એમને શાંતિનો અનુભવ લાગે છે, પણ એ શાંતિથી જુદી અલૌકિક શાંતિ પોતાના સ્વરૂપનો અનુભવ કરતા થાય છે, એ પરમાર્થ છે. એટલે જેઓ આ અનુભવને એમ માને છે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો અનુભવ હોય કે આ વ્રત તપના ભાવનો અનુભવ છે, તો એ બધા અનુભવને જેઓ મોક્ષ માર્ગ જાણે છે અને પરમાર્થ જાણે છે, તો એ બધા અનુભવને ભલે એ અનુભવતા હો છતાં પણ એ આત્માને અનુભવતા નથી. એટલે બધા પ્રકારનો એમને અનુભવ થાય તે છતાંય તે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવતા નથી, નિજ સમયસારને જ અનુભવતા નથી, બીજા બધાને અનુભવે છે. એટલે એમને સમજાવવું છે, એવા મુનિઓને સમજાવવું છે, એવા શ્રમણને સમજાવવું છે. અહીંયા મિથ્યા દ્રષ્ટિની તો વાત જ લીધી નથી, સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એવા શ્રમણ અથવા તો એવા શ્રાવકની વાત લીધી છે કે એમને પણ જે આ શુભ ભાવનો અનુભવ છે, જે દ્રવ્યલિંગનો અનુભવ છે, એ અનુભવ મંદ કસાયરૂપ અનુભવ છે, શાંતિનો અને આનંદનો અનુભવ છે. એટલે એ વ્યવહારથી એને મોક્ષ માર્ગ કહેવાય છે. પણ ક્યારેક જ્યારે એમને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ છે અને નિશ્ચય મોક્ષ માર્ગ છે ત્યારે, પણ જો એવો નિશ્ચય અનુભવ જેને નથી અને માત્ર આવા શુભભાવનો અનુભવ કરે છે, તો એને તો એ વ્યવહાર પણ કહેવાતો નથી. આ એક વાત. બીજી વાત કે આવા અનુભવમાં જ જો એ મુનિ કે શ્રાવક રોકાઈ રહે છે, જેમને સમ્યક દર્શન થયું છે એવા એ શ્રાવક અથવા તો મુનિરાજ કે એવા શુભભાવના એક લિંગના અનુભવમાં જ રોકાઈ રહ્યા છે અને એને એમ માને કે આ પણ પરમાર્થ છે, તો એ માન્યતા બરાબર નથી. કેમ કે એવા અનુભવમાં રોકાઈ રહેવાથી એ ભલે એ બધું અનુભવે પણ એ શુદ્ધ દ્રવ્યને જ, સમયસારને જ અનુભવતા નથી. એને પરમાર્થ જાણીને અનુભવે તેઓ શુદ્ધ દ્રવ્યને નિજ સમયસારને જ અનુભવતા નથી. આવી વાત છે, બહુ સરસ વાત મૂકી દીધી છે આ ગાથાની અંદર. અહીંયા આગળ કહે છે પારા નંબર 414 ઉપર કે ભાઈ એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા છે તે આત્મરૂપ નથી. ભાઈ આત્મારૂપ આખી વાત જે છે તે જુદી છે. કેમ કે ડગલે ને પગલે ગુરુદેવને તો અંદરમાં એનો અનુભવ હતો, એમની પરિણતિ એવી હતી, એમને તો એ હંમેશા પ્રતીતમાં રહેતું હતું, વ્યાખ્યાન ચાલતું હોય, પ્રવચન કરતા હોય અને ક્યાંય પોતે અંદરમાં ચાલ્યા જતા હતા, ક્ષણવાર માટે અંદરમાં ચાલ્યા જાય એવી એમની અદભુત દશા હતી. એટલે એ અંતરમાંથી આ શબ્દો તો આવે છે, કાંઈ આમ મોકેલા કે બોલવા પડે કે શાસ્ત્રને આધારે કહેવું પડે છે કે એમ નથી. એટલે વારંવાર એ વાત આવી જાય છે, અરે ભાઈ એકવાર તું નિર્ણય કર, શ્રદ્ધામાં લે કે આ વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા જે છે એ બધું બરાબર છે, એમાં તારા પરિણામ જે છે તે મંદ કસાયના પરિણામ થયા છે, તારા કસાય બહુ મોડા પડ્યા છે એટલે તને શાંતિ પણ લાગે છે, બધી વાત બરાબર છે, પણ ભાઈ એ જુદા છે, એ આત્માના અનુભવથી જુદા છે, એ આત્મરૂપ નથી. આત્મરૂપ જે વસ્તુ છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ છે, એ પરિણામ વખતે જે અતિન્દ્રિય આનંદનું વેદન છે એ અદભુત વસ્તુ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ સિવાય એ આત્મપરિણામ પ્રગટ કરવા સિવાય કોઈ લાખ ક્રિયાઓ કરે તો પણ તેઓ નિજ જ્ઞાન આનંદ, સહજ આનંદ સ્વરૂપને અનુભવતા નથી. એ અનુભવ ભાઈ નહીં થાય, એ અનુભવ નહીં થાય. તેઓ શુભ ભાવને અનુભવે છે અને એ તો આકુળતારૂપ છે, એમાં તો આત્મપ્રદેશોનું કંપન થાય છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત સુભભાવમાં રાગમાં છે. અંદરમાં ચૈતન્ય ચિંતામણી પોતે છે તેને તેઓ અનુભવતા નથી. બહુ મોટી વસ્તુ એ ગુમાવી રહ્યા છે. એટલે કરુણા કરીને ગુરુદેવ આ વાત વારંવાર આપણને સમજાવે છે. કહે છે કે પરમાર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્ય તત્વ છે, તેને જેઓ પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે, જો પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે, પરમાર્થ બુદ્ધિ પણ કેવી હોય, પોતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ શુદ્ધ છે, એ જ પોતે છે ભગવાન આત્મા કહેતા પોતે, બસ એમ જ વાત આવી જતી હોય એવો દ્રઢ નિર્ધાર થઈ ગયો અને વારંવાર લક્ષ્ય એ તરફ જતું હોય, એવી પરમાર્થ બુદ્ધિ, એને જ પોતે પોતાપણે માને છે, બીજા અન્યને પોતાથી જુદા જાણે છે, માને છે, શ્રદ્ધે છે, એટલે પછી એનો વિચારે કરવો નથી પડતો કે આ બીજું બધું પર છે, માત્ર પોતે જ એક માત્ર જ્ઞાન રૂપ છે, એવો જ એને નિર્ધાર નિર્ણય દ્રઢતા થઈ છે, એને પરમાર્થ બુદ્ધિ છે. એટલે કહે છે કે તેને જેવો પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે તેના જ શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રપણે પરિણમે છે, તેઓ જ સમયસારને અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે, આત્માને અનુભવે છે, અર્થાત તેઓ જ મોક્ષ માર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. આવી વાત છે, બહુ સરસ વાત કરી છે. શેનો અનુભવ? આ જીવે અનેક પ્રકારના અનુભવ કર્યા છે, બધા બહારના બધા પ્રકારના અનુભવ કર્યા છે. આપણે ઘણીવાર વ્યવહારમાં મિત્રો ભેગા થયા હોય ત્યારે કઈક નવી વસ્તુ આવે તો કહીએ કે લાવો જરા ટ્રાય તો કરીએ, જરા અનુભવ તો કરીએ કેમ છે. નવા પ્રકારનું કોમ્પ્યુટર આવ્યું, નવી કાર આવી હોય, નવી કોઈ વસ્તુ આવી, નવી ડિવાઇસ આવી હોય તો આપણે કઈક લાવો જરા હાથ જમાવીએ, જરા જરા એનો અનુભવ કરીએ કેમ છે. આ જીવનમાં કેટલાય પ્રકારની વસ્તુઓ ડિવાઇસીસ બધાને આપણે જોઈ છે, વાપરી છે અને એનો અનુભવ કર્યો છે, તે છતાંય હજી એમાં ને એમાં દ્રષ્ટિ રહે છે. કાંઈક નવું છે, કાંઈક નવું છે, નવું 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 હજી એને જોઈએ છે. કેમ એવું થતું હશે? કેમ એને કાંઈક આવે ને એને એમ થાય કે લાવ જરાક હું પણ એને અનુભવું, એમ કેમ થાય છે? કેમ કે એ જે જે અનુભવ કર્યા છે એ અનુભવમાં એને હજી સંતોષ નથી થયો, એને હજી સંતોષ નથી થયો. એક વખત આત્માનો અનુભવ કરે પછી બહારમાં ક્યાંય કોઈ વસ્તુ અનુભવવા જેવી નહીં લાગે, પછી બધું ફિક્કું પડી જશે, પછી ગમે તે વસ્તુ હશે તો એના પ્રત્યે એને ઉદાસીનતા આવી જશે. એક વખત સ્વરૂપનો અનુભવ કરે અને એ અમૂલ્ય ચીજનો અનુભવ થયા પછીથી જગતની કોઈ ચીજ એવી નથી કે એના પ્રત્યે એને વલણ થાય, એના પ્રત્યે એને રૂચિ થાય, એના પ્રત્યે એને કાંઈ કોઈ પણ પ્રકારનો ભાવ થાય, એના પ્રત્યે ઉદાસીનતા સિવાય બીજું કાંઈ નહીં વર્તે, એમાં એને કાંઈ આશ્ચર્ય નહીં થાય. એક વખત આત્માનો અનુભવ કર ભાઈ, ગુરુદેવનું કહેવું એ જ છે. અહીંયા કે છે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કે શું કહે છે કે આ વ્રત તપ ભક્તિ આદિના ભાવ એ વ્યવહાર નયનો વિષય, ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. કોઈ કરોડો રૂપિયા દાનમાં ખર્ચે, લાખો રૂપિયા મંદિરમાં આપે, મંદિર બનાવે, પ્રતિષ્ઠા કરાવે, જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળે, શાસ્ત્રો ભણે અને પાંચ મહાવ્રત આદિ પાળે, એકિન્દ્રિયને પણ દુભવે નહીં ઇત્યાદિ બધો જે પ્રશસ્ત રાગ છે, એવો બધો સુભભાવ પ્રશસ્ત રાગ છે, તે ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. એને અશુદ્ધ દ્રવ્ય કહ્યું ને એટલે એને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું, અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું કે સ્વભાવથી તો અંદર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે જ, પણ પર્યાય જે છે એ અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે, એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્ય કહ્યું છે. એ પરિણમન જે છે એ અશુદ્ધ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ કાંઈ અશુદ્ધ થઈ જતું નથી, ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ તો શુદ્ધ જ રહે છે, એ કાંઈ અશુદ્ધ થઈ જતું નથી, પણ વર્તમાનમાં જે પરિણમન થયું છે એ અશુદ્ધ પરિણમન છે. એટલે વર્તમાનમાં અશુદ્ધ પરિણમ્યું છે તો એને પછી એમ કહી દીધું કે એ અશુદ્ધ દ્રવ્ય છે. એ રીતે વાત અહીંયા કરી છે. તો આ વાત સમજાવે છે કે અંદર આત્મા અમૃતનો સાગર છે, તેનાથી ઉલટી દશા કે પછી ચાહે તો અતિ મંદ રાગની હો તો પણ એ બધું એ અશુદ્ધ પરિણમન છે અને એ બધું દુઃખરૂપ જ છે. એટલે એ બધું દુઃખ જ છે. ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યનો અનુભવ તે પરમાર્થ નથી, મોક્ષ માર્ગ નથી. રત્નજડિત રાજમહેલ, રાજપાટ, રાણીઓ એ બધાને છોડીને નગ્ન દિગંબર દશા ધારણ કરી કોઈ જંગલમાં ચાલ્યો જાય, મુનિ થઈ જાય અને ત્યાં ધર્મ બુદ્ધિથી અનેક મંદરાગની ક્રિયાઓ કરે, આ બધું તો છોડી અને ચાલ્યો ગયો છે એટલે એની તો વાત જ નથી લેવી, અને પાછો ધર્મ બુદ્ધિથી અનેક પ્રકારે મંદરાગની ક્રિયાઓ કરે. મંદરાગની ક્રિયાઓ કરે એટલે ભક્તિ, પૂજા, વિનય આ બધું એને સહજ હોય, વાત વાતમાં પોતે પ્રભુની સ્તુતિ કરતો હોય, અંતરમાંથી એવો અહોભાવ આવી જતો હોય, વ્રત આદિનો ભાવ હોય, એમ એ મંદરાગની ક્રિયાઓ કરે પણ અંતરદ્રષ્ટિ કરે નહીં તો એવો અશુદ્ધ દ્રવ્યનો અનુભવ એટલે શુભભાવરૂપ જે અનુભવ એ વખતે એનું દ્રવ્ય અશુદ્ધ ભાવે થયું છે એવું પરિણમન થયું છે તો એવો અનુભવ એ પરમાર્થ નથી, એ મોક્ષનો માર્ગ નથી. બહારના ત્યાગ વડે માને કે મેં ઘણું છોડ્યું પણ અંદરથી મિથ્યાત્વ છોડ્યા વિના તેણે શું છોડ્યું? કાંઈ જ છોડ્યું નથી, માત્ર આત્મા છોડ્યો છે, આત્માને ભૂલી ગયો છે, શુભભાવમાં એ રોકાઈ રહ્યો એટલે આત્માને એ ભૂલી ગયો છે. આવી શુભભાવની વ્યવહારની ક્રિયાઓ તો જીવે અનંતવાર કરી છે ભાઈ, પણ એ બધો વ્યવહાર નહીંનો વિષય છે અને એ અશુદ્ધ દ્રવ્ય છે, તે પરમાર્થ નથી, અર્થાંત પરમાર્થે તે મોક્ષ માર્ગ નથી. આગળ 290 પાના ઉપર કહે છે કે સમ્યક દ્રષ્ટિને આત્મા ઉપર દ્રષ્ટિ હોય છે. વર્તમાન પર્યાયમાં અલ્પતા છે, વર્તમાન પર્યાયમાં અલ્પતા છે, દ્રવ્ય તો ત્રિકાળ પૂર્ણ છે એમાં તો કોઈ અલ્પતા અધુરાશ છે નહીં, પણ વર્તમાન પર્યાયમાં અલ્પતા છે અને તેનું તે જ્ઞાન કરે છે. કોણ? સમ્યક દ્રષ્ટિ. અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે એને હજી ઘણું કરવાનું બાકી છે એમ તે માને છે. જ્યારે અજ્ઞાની છે તે બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થઈ જાય છે. અજ્ઞાનીને બાહ્યમાં ત્યાગ હોય તો એનાથી એ સંતોષાઈ જાય છે અને એ એમ માને છે કે મેં ઘણું કર્યું, ઘણું કર્યું એમ એ માને છે. તેને સ્વરૂપની ખબર નથી, તેથી સ્વરૂપનો ત્યાગી છે અને મિથ્યાત્વનો સેવનારો છે. પંડિતજીની વાતને અહીંયા આગળ લીધી છે કે નિશ્ચય નયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે વ્યવહાર નયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. વ્યવહાર નયનો વિષય, વ્યવહાર નયનો વિષય શું હોય? ભેદરૂપ જ હોય, અશુદ્ધ દ્રવ્ય, શુભ ભાવ, આ બધો વ્યવહાર નયનો વિષય છે એટલે એ પરમાર્થ નથી. જ્યારે નિશ્ચય નયનો વિષય, નિશ્ચય નયનો વિષય શું છે? અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય નયનો વિષય છે, તેથી તે જ પરમાર્થ છે. પંડિતજીએ બે લીટીમાં નયના વિષય સમાવી અને પરમાર્થ સમજાવી દીધો છે. શું પરમાર્થ સમજાવ્યો છે? કે નિશ્ચય નયનો વિષય અભેદ એકરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, માટે તેનો અનુભવ પરમાર્થ છે. જો સમયસારની ગાથા 11માં ભૂતાર્થ કયો તે એક જ સત્યાર્થ પ્રભુ છે. ભૂતાર્થ જેને કયો તે નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા તે સત્યાર્થ છે અને તે જ આશ્રય કરવા લાયક છે અને તે જ સમ્યક દર્શનનો વિષય છે, માટે તે જ પરમાર્થ છે. નિશ્ચય નયનો વિષય કહો કે સમ્યક દર્શનનો વિષય કહો, તે એક જ છે અને તે જ પરમાર્થ છે. નિમિત્ત, વ્યવહાર અને પર્યાય તે વ્યવહાર નયનો વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ 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 શુદ્ધ સચિદાનંદ પ્રભુ અંદર છે, તે અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તે જ પરમાર્થ છે. કેમ કે તેના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. આ વ્યવહારના ક્રિયાકાંડ છે એ બધી કર્મધારા છે, એ ધર્મધારા નથી. આ વ્યવહારના શુદ્ધભાવ અને એવા ક્રિયાકાંડ જે છે એ બધી કર્મધારા છે, એ બંધનું કારણ છે, એ સંસાર છે, એ કાંઈ ધર્મધારા નથી. ભૂતાર્થ અભેદ એક જે શુદ્ધ દ્રવ્ય તેના આશ્રયે પ્રગટ જે નિર્મળ રત્નત્રય તે જ ધર્મ છે અને તેથી તે જ પરમાર્થ છે. પંડિતજીની છેલ્લી વાતને લીધી છે અહીંયા કે માટે જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી. જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે, તેથી તેઓ જ મોક્ષને પામે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે ત્રિકાળી ધ્રુવ એક નાયક સ્વભાવની દ્રષ્ટિ કર, એમ ભગવાનની આજ્ઞા છે. તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાનની આજ્ઞા શું છે, એમની દિવ્યધનીમાં શું આવ્યું છે અને એ તીર્થંકર કઈ રીતે થયા છે એનો જો વિચાર કરીએ તો આ વાત તો સમજાય એવી છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, ધ્રુવ છે, જે બદલાતું નથી, એવા ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરવી એ ભગવાનની આજ્ઞા છે. એવી જ ભગવાનની આજ્ઞા હોય, કેમ કે પ્રભુએ પણ એમ જ કર્યું છે. ભગવાન ભગવાન એ રીતે જ થયા છે, કેવળ જ્ઞાન એવી રીતે જ એમણે પ્રગટ કર્યું છે, એટલે એમ ભગવાનની આજ્ઞા છે. ભગવાન સર્વજ્ઞ દેવની આજ્ઞા છે કે અમારી પણ દ્રષ્ટિ છોડ, અમારી દ્રષ્ટિ કરમાં અંદર તારો પૂર્ણ ભગવાન છે તેને દ્રષ્ટિમાં લે. અમારા પ્રતિ લક્ષ કરીશ તો તને રાગ થશે, સુભાવ થશે. જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. તું અમારું લક્ષ કરીશ તો તને તારો અનુભવ નહીં થાય. જ્યાં તારે અનુભવ કરવાનો છે, જેનો અનુભવ કરવાનો છે એ જુદું છે અને અમે જુદા છીએ. અમે તારે માટે પર છીએ, તું તારે માટે સ્વ છો, એનો અનુભવ કર. એટલું જ નહીં પણ ત્યાં જ ઠર, એવો ભગવાનનો ઉપદેશ છે ને એવી આજ્ઞા છે. પણ એનાથી વિરુદ્ધ જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. મોક્ષ તાવડની ગાથા 16માં કહ્યું છે કે પર દવાદો દુગઈશ તદવાદો હું સગઈ હોય. પર તરફની દ્રષ્ટિ કરે તે દુર્ગતિ છે અને સ્વદ્રવ્યની દ્રષ્ટિથી સુગતિ નામ મોક્ષ ગતિ છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ દિગંબર સંતોને કોઈની શું પડી છે? સમાજને ગમે કે ન ગમે, કોઈને ગમે કે ન ગમે, પણ એ સાથે એમને શું નિસ્બત છે? જેમ દિવ્યધનીમાં સત્ય પ્રકાશ્યું છે, જેમ માર્ગ છે અને એવો જ જેમને અનુભવ છે એવા એ દિગંબર સંતો છે. એ તો કહે છે કે પરમાર્થે તો પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ જ મોક્ષ માર્ગ છે. એટલે કોઈને એ વાત રૂચે કે ન રૂચે, પણ એ તો જેમ માર્ગ છે એમ જ કહે છે. દિગંબર સંતો તો જેવો જેમ માર્ગ છે એમ જ કહે છે. જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે, અર્થાત તેઓ જ મોક્ષને પામે છે. આવી વાત છે. તો આ રીતે ગાથા 414 આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંગ